આ આલ્બમમાં પાંચમી દ્રષ્ટિની ગાથા 3 અને 4 નું વિવરણ છે.
ત્યારે એ બોધનું પરિણામ અથવા પરિણતિ એ શું થાય? તો સૂક્ષ્મ બોધ સમજણમાં ફેરવાઈ જાય. બોધથી શું થાય? જીવની સમજણ બદલાઈ જાય. એ સમજણ બદલાઈ જાય. કેવી બદલાઈ જાય છે? કે જેમ જીવની અંદર વધુ પ્રકારનું જ્ઞાન આવે, તો આગળનું અજ્ઞાન હતું એ કેવું તુચ્છ હતું, કેવું અસાર હતું, કેવું ગાંડપણ હતું. એટલે એને એમ થાય કે લજ્જાસ્પદ, કોઈને કહી પણ શકાય નહીં. તો કોઈ પણ પ્રવૃત્તિ એનો ત્યાગ ક્યારે થઈ શકે? જો એની તુચ્છતા, અસારપણું, વ્યર્થતા સમજાય ત્યારે. જ્યાં સુધી એનું મહાત્મ્ય વેદાય ત્યાં સુધી છૂટે નહીં. ભલે નથી સારી, લોકો ગમે કે બોધમાં સાંભળીએ, પણ ત્યાં સુધી એ પ્રવૃત્તિથી વિરક્ત થવાય નહીં. જીવનો પુરુષાર્થ ક્યારે કામ લાગે? કે જ્યારે એને એકવાર એની માનસિકતા બદલાઈ જાય, સમજણમાં આમૂલાગ્ર ફેર આવી જાય. આપણે એમ કે સમજાવી દીધું કે આ તારા હિતનું હવે નથી. અને જો એ જીવને એની સૂક્ષ્મતા સમજાય, ઉપદેશની, શિખામણની, બોધની, અને એને કારણે જે પ્રવૃત્તિ સંબંધિત એનું મન મોહિત હતું, આકર્ષિત હતું, એનાથી છૂટો શકતો નહોતો, એની વ્યર્થતા સમજાય કે આ બધું ખોટું છે, આખરે આ બધું ખોટું છે, તો પછી એનું મન ત્યાંથી પાછું હટી જાય. પ્રવૃત્તિને છોડવાનો એક જ ઉપાય છે કે એની તુચ્છતા સમજાવી જોઈએ. જો તુચ્છતા સમજાઈ જાય, વ્યર્થતા સમજાઈ જાય, અસારપણો સમજાઈ જાય, એટલે 12 ભાવનાની અંદર એક ભાવના છે સંસાર ભાવના, એનું અસારપણું, સંસારનું અસારપણ, અનેક રીતે જુએ, અનેક રીતે, અનેક રીતે એનું મૂલ્યાંકન કરે, એનું ચિંતવન કરે કે આમ લાભદાયી થાય, આમ લાભદાયી થાય, અને એમ થાય કે બધી રીતે ગણતા કોઈ રીતે આ કંઈ લાભનું કારણ નથી, બધી જ ગણતરી કરતા આ કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ, કેવળ સંતાપ, સંતાપ અને સંતાપ, સંસાર કેવળ આધિ, વ્યાધિ ને ઉપાધિ, તાપ, ઉતાપ અને પરિતાપ સિવાય આમાંથી કંઈ નીકળે નહીં. રેતીમાંથી તેલ નીકળે નહીં એમ આકાશ કુસુમબત્ત, કે આમાં કશું જ બનવાનું નથી, આવી જ્યારે દ્રઢતા થાય એમ આ જેવો સૂક્ષ્મ બોધ થાય છે એનું પરિણામ કહે છે, જબરજસ્ત વાત મૂકે છે. અને એનું ઉદાહરણ એટલું સરસ આપી દીધું કે વાત બેસી જાય. કેમ કે પ્રત્યેકના જીવનની અંદર એ ઘટના ઘટેલી છે, અથવા એ બહુ સંલગ્ન તો છે જ, એને એ સમજાવવાની જરૂર પડતી નથી કે રેતીના ઘરના ઘર પહેરા હોય કેવા, તો કે બોલો ભાવે મૂર્ખતા હતી, એના માટે બાજી, એના માટે મા બાપ ભાઈ જાવ હોય, છોકરા તો ઠીક પણ વડીલો ભાઈ જાવ. અને પછી એમ થાય કે આ તે વખતનું આપણું આ વૈર મનસી ચાલુ આવે છે, આ શેમાંથી ઊભું થયું? તો કે આપણે ફરવા ગયા હતા, નાના છોકરાએ આના છોકરાનું આમ કર્યું હતું. વાત શું હતી? પણ છોકરાઓ કે અમારી એ મૂર્ખતા હતી, પણ તમારી કેમ થઈ? અમારી તો હતી, પણ તમારી કેમ થઈ? જો આગળ વિચાર કરે તો જેમ એક આવા રેતીના ઘર બાંધ્યા અને તોડના બાંધનાર પણ એ, અને આવા ભવરૂપી કેટલા ઘર બાંધ્યા, જો એમને વિચાર કરે કે મેં અજ્ઞાન અવસ્થામાં જેમ બાંધેલા રેતીના ઘર એ મારી મૂર્ખતા હતી, બાલિશતા હતી, અજ્ઞાન અવસ્થા હતી, અણસમજણ હતી, એમ અત્યારે પણ હજી ભવ બાંધી રહ્યો છું, તો એને શું કહેવું? એ ભવ ચેષ્ટા છે, જેમ ઘર બાંધવાની ચેષ્ટા છે એમ આ ભવ ચેષ્ટા પણ છે. તો જેનાથી ભવનું બંધન થાય, અને આ સંસારમાં જે ભવ છે, આપણે કહીએ કે અત્યાર સુધીમાં ઓહો એવી એકે ગતિ નથી કે આપણે સાહેબ ગયા એનો વિચાર કરતા એમ થાય કે મકોડા થઈને શું કહ્યું, ગલુડિયા થઈને શું કહ્યું, વાંદરા થઈને શું મળ્યું, શું આપણને એક એક ગતિ અને એક એક ભાવના પ્રકાર વિચારીએ કે જેમ ઘર બાંધીને મોટતા હતી એમ આ બધા આવા ભાવ લીધા એમાં શું આપણે શું સાર કાઢ્યો. ઈ એવા તુચ્છ ભાવથી માંડીને સંસારનો કોઈ પણ ભાવ લ્યો, નારકીના ભાવ લ્યો, નિગોદના ભાવ લ્યો અને દેવના લઈએ તો પણ એમ થાય કે આખરે તો આમાંથી તો કઈ છૂટાતું. બોધની સૂક્ષ્મતા આપણે કહ્યું કે બોધ સૂક્ષ્મતાથી સમજવો, બોધમાં એનો આશય પકડી લેવો કે જ્ઞાની એક શબ્દ દ્વારા કે રેતીના ઘર બાંધવા જેમ ખોટા છે એમ આવી ભાવની ચેષ્ટાઓ પણ સમાન છે. આવી જ અસાર છે, આવી જ બાલિશ છે અને જેનાથી ભાવનું કારણ થાય એને સેવવા, ભાવના કારણોને સેવવા એમાં આપણી કઈ વિશેષતા છે, એમાં હું આમ કરું છું ને તેમ કરું છું, અરે ભાઈ તું જે કરસ એમાં પરિણામ શું છે, તું તો ભાવના કારણોની સેવના કરે તો ભાવના કારણોની સેવનામાં શું વિશેષતા કરી અને કેટલા સેવા અત્યાર સુધીમાં, કેટલા ભાવ કર્યા અને પરિણામ શું. કદાચ એકાદો ભોગ બહુ મજા આવી હશે તો અત્યારે ભેગો છે એની કોઈ ચીજ છે, સારામાં સારો કદાચ ભોગ આવી ગયો હશે અને એને કારણે કેટલી વસ્તુ પ્રાપ્ત થઈ હશે તો એ કોઈ અત્યારે છે. ભવજન્ય પ્રાપ્ત થતી જે રિદ્ધિ છે, કોઈ ભવની અંદર મહાન યોગી હઈશ અને આ બધી સિદ્ધિ એને તને મળી હશે, અણીમાં લગીમાં બધી. અરે યોગીની ક્યાં વાત કરસ, તું પક્ષીના ભાવમાં ઉડતા શીખો નહોતો એ તારી સિદ્ધિ નહોતી, અને માછલાના ભાવમાં તરતા નહોતો આવડતું સાગરમાં, તેમાં કયો મોટો મોઠ માર્યો, અને છતાં એ તું જ ઉડતો હતો, ગરુડની માફક ઉડતો હતો, છતાં આજે ધરતી ઉપરથી એક ફૂટ ઊંચો થઈ શકતો નથી, થઈ શકતી. એ રીતે વિચાર કરે કે જે પૌદ્ગલિક સિદ્ધિ છે, જે પૌદ્ગલિક વૃદ્ધિ છે, જેને દેહ સાથે જ સંબંધ છે, જે દેહ જતા લઈ જાય છે. એટલે રામકૃષ્ણ પરમહંસ પાસે પેલો યોગી આવ્યો અને ગંગા પાર કરીને આવ્યો નાવ વિના, અને જ્યાં બતાવે છે એનું સામર્થ્ય તો હસવા માંડે છે. અરે કે તમે હસો છો, હું આખી આવી ગંગા પાર કરીને આવું છું, જુઓ વગર ઉડીએ ફટફાટ કરતો સરસરાટ પાણી ઉપર ચાલ્યો ગયો. રામકૃષ્ણ પરમહંસ કે કેટલા વર્ષ કાયદા આમાં, તો કે 12 વર્ષની સાધનાનું આ ફળ છો, તમે શું સમજો જ કંઈ, તો કે બે આને મળે તો આ આપણે આટલું પાર કરી જાય, હોળી બેસી જાય એટલે સામે આપણને ઓલો ઉતારી દઈએ. આ બે આનાની કિંમતનું તે 12 વર્ષ સુધીની સાધના. અરે આ જીવ આવા ચમત્કારમાં એવી પ્રકારની અંદર, મેં આ કર્યું ને મેં આ કર્યું ને મેં આ કર્યું, અમે તો આટલું બેડ્યું ને અમે તો આ કર્યું ને. અરે તું વેચાણો છું ઘર બજારમાં ચોકમાં મફતના ભાવમાં, જાઓ એટલે દાંતર લેવો, પછી કે જાઓ એટલે ડૉક્ટરને દાંતરની છડી બતાવો કે બે પૈ બે આના દાંતરડા આવ્યા છે, આ વનસ્પતિના ભાવમાં ભાજી અને કોથમરીમાં મફત દેવાયા છે. વાઘરણ એમ કે આ કોબીટ લઈ જાઓ, પછી કે લઈ આવ મીઠો લીમડો, આ લીમડાના ભાવમાં તું મફતમાં કઈ કયા ભાવની કઈ સિદ્ધિ કઈ સાથે છે. ઉડવું એ પણ આ જીવ એવા ભાવ પણ કરા છે, તરવું એવા ભાવ પણ કરા છે. આ આઠેય જે સિદ્ધિ છે એમાંની કઈ સિદ્ધિ બાકી હશે. અને જ્યાં આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે, એટલે એવું પંચેન્દ્રિય પર્યાપ્તિ અને સંગનીપણું કે જ્યાં જો જીવ પુરુષાર્થ કરે તો એને આત્મિક સિદ્ધિ પ્રાપ્ત થાય કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાભાસ સુખ, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુ, અનંત વીર્ય, એના તરફ લક્ષ્ય નથી. બોધ આવે એટલે એમ થાય કે અરે મારે તો પુરુષાર્થ કરીને જો કંઈ પ્રગટ કરવું હશે તો મારા આત્માનું સામર્થ્ય, આત્માનું બળ, આત્મિક ગુણો અને આત્મિક રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરવી જોઈએ કે જે અંત તો ગતવા મને સંસારમાંથી મુક્ત કરાવી દે. મારા આત્મબળના અભાવને કારણે આત્માનું ઐશ્વર્ય પ્રગટ થયું નથી, માટે કર્મબળ પાસે હું પાછો પડી જાઉં છું, માટે કર્મબળથી હું પીડાઉં છું. પણ જો કર્મબળને પરાસ્ત કરીને હું આત્મબળ જો વૃદ્ધિ કરું તો આ બધી વસ્તુ જાય. અને આ કેવું છે, ક્ષાયિક ભાવની સિદ્ધિ છે, આ જતી નથી. આત્માને પોતાના ગુણોની જે પ્રાપ્તિ થાય એ ગુણો એકવાર આત્માનું એની પોતાનું ઉપાદાન જ વિકસિત થાય, આત્મગુણથી વિકસિત, તો એ ઉપાદાન એને આત્મિક ગુણ હોવાને કારણે એને જન્મો જન્મનમાં અને ભવ ભવાંતરમાં પણ સહાયક નીકળે છે. માટે કહ્યું કે બધું જ જ્ઞાન જે છે, જે પૌદ્ગલિક છે, જે શરીરજન્ય છે, એ જ્ઞાન તો બધું દેહ સમાપ્ત થતાં બધું જ્ઞાન એટલે જાણકારી દુનિયાભરની રહી જાય છે. પણ સમ્યક દર્શન થયું હોય અને જો સંકેત ભમે નહીં તો એ તો કહે છે કેવું સાથે રહીએ કે તને 15 ભવમાં તો લઈ જાય, અહીંથી બહાર લઈ જાય, આટલું સામર્થ્ય છે. કદાચ એમાં પડી જાય તો પણ ઓલું તો એની સાથે જ છે. કોઈ એવો આકરો ઉદય આવે મોહનીયનો અને જીવ એ ફરીથી એનું બળ ઓછું પડે, કંઈ વાંધો નહીં. ઓછું પડેલા બળમાં પણ જ્ઞાનીઓએ કહ્યું છે કે અર્ધ પૂતગળ પરાવર્તનથી વધારે તાકાત આ પૂતગળ બળની છે નહીં, કારણ કે ઓલું સૂક્ષ્મ રૂપે પણ એકવાર જાગૃત થયું છે તો એ તને પૂર્ણતા પ્રગટાવીએ છૂટકો થશે. આવી જે આત્મિક ગુણની રિદ્ધિ છે એને હવે આ ક્ષણિકમાં પૌદ્ગલિક સિદ્ધિમાં કોઈ રસ રુચિ રહેતા નથી. ગમે તે પ્રકારની સાધના કરીને પૌદ્ગલિક સિદ્ધિ ઉત્પન્ન થાય એવો લક્ષ્ય હોતો નથી. એટલે અનંત લબ્ધિના નિધાન એવા આ જ્ઞાનીઓ લબ્ધિનો ક્યારેય ઉપયોગ પણ એમાં અટવાતા પણ નથી, એને પોતાનું વ્યક્તિગત મહત્વ માનતા પણ નથી. એ લબ્ધિ હોય તોય ભલે અને ના હોય તો પણ ભલે. તો એક જે વસ્તુ છે એની આપણને ઓળખ આવવી જોઈએ કે પૌદ્ગલિક કે આત્મિક. કોઈ પણ પર્યાય થાય જીવની સંયોગી જીવનમાં તો એ વસ્તુ ખબર હોવી જોઈએ કે પૌદ્ગલિક કે આત્મિક. કોઈ મને પૈસાદાર થાય પછી આપણે હા 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 બહુ કર્યું, પૌદ્ગલિક કે આત્મિક તો શેનો મોટો થયો, એ બહુ મોટા થઈ ગયા, બહુ આગળ વધી ગયા, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું ને ઊંધા પડી જાય છે. પણ ભાઈ ઉપર શું થયું, થયું શું પેલા એ નક્કી કરો. જે કઈ એની વાત હશે એની વિશેષતા હશે એ નક્કી કરો, પૌદ્ગલિક કે આત્મિક. પૌદ્ગલિક સંયોગિક કે સ્વાભાવિક, તો સંયોગો તો સંયોગો તો નષ્ટ થશે, વિનશ્વર થશે. સંયોગો શાશ્વત નથી, સંયોગો ક્ષણબંધુર છે. તો કેના ગુણગાન ગાવા છે, કેની ઉપાસના કરવી છે, કેનું બહુમાન કરવું છે, કેનું માન કરવું છે, કેનું અર્થ સમજવો છે. તો જીવ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ બને, આમાં ને આમાં ઊંધો પડી જાય છે, આમ છે નાનું, આમ છે તે છે. બહુ વાજા વાગ્યા ભય આવ્યા ત્યારે પૌદ્ગલિક કે આત્મિક ચાલ્યા કરે. સંસારનો ક્રમ છે, સંસાર ચમત્કારને ભજે છે, ભલે ભજે, પણ મુમુક્ષુ જીવ જેને જ્ઞાનીનો બોધ થયો છે એ બોધની સૂક્ષ્મતામાં કેમ જતો નથી. જો તારે ઠરવું હશે, સ્થિર થવું હશે તો ભલે થોડો બોધ થયો પણ તું બોધની સૂક્ષ્મતામાં જા. અને બોધની સૂક્ષ્મતા ક્યારે મળે, મનન અને ચિંતન, પેલા છાપ પડે અને પછી ગ્રહણ થાય તો શું વિચારણા ઉપજે. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ થવાથી જ જીવને વિચાર ઉત્પન્ન થાય. વિચારની ઉત્પત્તિનું કારણ સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, ગ્રહણનું કારણ નિધિ ધ્યાસન. નિધિ ધ્યાસન પહેલા મનન, છાપ પડે પેલા સત્પુરુષના વચનની જીવનમાં, એનું નિધિ ધ્યાસન થાય. અને નિધિ ધ્યાસન થતા એ જીવની અંદર એક ગ્રહણ થાય, એ ભાવ ગ્રહણ થાય. શબ્દ ગ્રહણ કરીને શું કરવું છે? એ ભાવ ગ્રહણ કરે. પ્રત્યેક શબ્દ એ ભાવનો પરિચયાત્મક છે, ભાવનો પ્રતીક છે. શબ્દ તો છૂટી જશે, શબ્દ તો બદલાશે, ભાષા બદલાય, પણ એ ભાવ છે, સનાતન છે, શાશ્વત છે. એ ભાવનું ગ્રહણ થશે અને ભાવના ગ્રહણની અંદર જીવની અંદર આખી સમજણની બદલ થશે તો જીવની અંદર આ દ્રષ્ટિ આવશે, આ સ્થિર થશે. તો બોધને સૂક્ષ્મતાથી ગ્રહણ કરો, બોધ ઉપર વારંવાર વિચારણા કરો. અને એ સુવિચારણા જેવી થઈ ગઈ એટલે નિજ જ્ઞાન પ્રગટ થયા વિના રહે જ નહીં, કેમ કે સુવિચારણાનું પરિણામ નિજ જ્ઞાનનું પ્રગટવું તે છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે, એનો મતલબ એ થયો કે સુવિચારણા પ્રગટ નહીં થાય ત્યાં સુધી નિજ જ્ઞાન પ્રગટ થવાની કોઈ સંભાવના નથી. એટલે જ્ઞાની કે કર વિચાર તો પણ, તારે ગમે એટલું નિજ જ્ઞાન પ્રગટ કરવું હશે તો પણ સુવિચારણા પ્રગટ નહીં થાય, કે જે વિચારણાના પરિપાક રૂપે, જે વિચારણાના ફલશ્રુતિ રૂપે આત્મજ્ઞાન પ્રગટશે. અને એ વિચારણા માટે થઈને મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા આ બહુ જરૂરી છે. વારંવાર એનું પુનરાવર્તન, એટલે સ્વાધ્યાયની ઉપલબ્ધિ સાધના છે અને સાધનાની ઉપલબ્ધિ સિદ્ધિ છે. જો સ્વાધ્યાયમાંથી જીવ સાધનામાં ન ગયો તો વ્યર્થ છે સ્વાધ્યાય. અને સાધના જો સાચી ચાલતી હશે તો સિદ્ધિ થયા વિના રહેવી. તો આને બરોબર વિચારીને અહીંયા જે વાત મૂકી છે કે એને આ ઔદયિક ભાવની સિદ્ધિઓની અંદર કોઈ રસ છે નહીં. અને જો રસ થતો હોય તો સમજવું કે બોધની કંઈક હજુ અલ્પતા છે. પૌદ્ગલિક રિદ્ધિ સિદ્ધિ જોઈને જો જીવ હજી એની અંદર મોહાઈ જતો હોય, એના પ્રભાવમાં આવી જતો હોય, અરે રે આને તો આ છે ને અમને તો કાંઈ નથી, પુણ્યનો ઉદય છે. જેને જે છે એને પુણ્યનો ઉદય છે. પણ એની સાથે તાદાત્મ્યતા કરવી એવું જ્ઞાનીઓએ ક્યાંય કહ્યું નથી. વાહનીઓ હોય તો ભલે અને ન હોય તોય ભલે, હોય તો ભલે ન હોય તોય ભલે, જે છે તે છે, એની અંદર કઈ રોકાવાની જરૂર નથી. આવી પ્રકારનો જીવ જો વિચાર કરે તો એને લાગે કે એ જે રોકાવું અથવા એનાથી પ્રભાવિત થવું એ બધું પેલા બાળ ચેષ્ટા છે, બાળ ધૂલીઘર લીલા સરખી છે. જો હજી જીવનમાં આવી આવી વાતોના મહાત્મ્યથી જીવ રોકાઈ જતો હોય, અકળાતો હોય, આર્ત ધ્યાનમાં જતો હોય, દુઃખી થતો હોય વગર પૈસે, આ બધા એના અજ્ઞાનના પરિણામ કયા છે? બોધના પરિણામ છે કે રિદ્ધિ સિદ્ધિ સદી ઘટમાં પેશે. ભાઈ એને તો શરીર સાથે જ સંબંધ છે, તો ઘટમાં પેશે ને તો ઘટની સાથે વહી જશે. પૂર્વે જેમ અનંતવાર મળ્યું હશે, આ જન્મની અંદર ગમે એટલું તું ભેગું કરીશ, કેટલું આવશે બેન? કઈ નહીં આવે, એક સોય પણ નહીં આવે, કશું થતું નથી. આ ઔદયિક ભાવ અને આત્મિક ભાવ અહીંયા એક જ ચરણની અંદર ઉપાધ્યાયજી મહારાજે બંનેની ઉત્કૃષ્ટતા મૂકી છે. આત્મિક સિદ્ધિ મૂકી છે એ સિદ્ધ આત્માની મૂકી છે. આજે અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાભાસ સુખ આ બધી પૂર્ણ આત્માની, અને આ જે સિદ્ધિ મૂકી છે યોગનો પ્રકાંડ જે સિદ્ધ થયો છે શરીરની અંદર, પાતંજલિ યોગ છે ને એ દિવ્ય શરીરની પ્રાપ્તિ કરાવે છે, પૂર્ણતા શરીરની અંદર, અમર શરીર. એ દેહ આધારિત યોગ વિદ્યા છે આખી, અને એનાથી આવી દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે. એમાં બધી સિદ્ધિ આવી જાય છે. ઈશિત્વ વસિત્વ એ ધારે પૂતગલના પરમાણુઓને પકડે, પકડીને કહે છે કે એ વસિત્વ એટલે દૂર રહેલા ભૌતિક વિષયોને સ્વાધીન કરવાની શક્તિ અને એ વિષયોને પ્રગટ કરવાની શક્તિ. કંઈ નહોતું અને કેમ કે લાવો થાળી, ઢાંકી દો, ઉગાડો, જે ખાવું એ આજે. આખરી પૂતગલોનું એકત્રીકરણ ને સંયોજન છે, બીજું શું છે? પણ એની પાસે કોઈ એવી જબરજસ્ત લબ્ધિ છે, સિદ્ધિ છે, એથી કરીને એ પદાર્થના પરમાણુઓને જે સમય લાગે છે એની બદલે એને પોતાની આ શક્તિથી ભેગા કરી લીધા અને તમને લાડુના રૂપમાં બતાવી દીધા. પણ આપણે કહે કે ચાલો લાડુ ખાઈ દીધા, પણ પછી શું એ શરીર એના ખાનારાને તો પીરસનાર, પછી તો પછી એ નહીં દશા છે. પણ જીવ પાછો ચમત્કારમાં અટવાઈને ઉભો છે, એટલે આગળની વાત એની કંઈ બેસતી કે કેની એની ભૂખ હંમેશને માટે સમાપ્ત થઈ, એની આહાર સંજ્ઞા કરી ગઈ. તો આખો પાપ વ્યાપાર તો ઉભો જ છે, કર્મ વ્યાપાર તો ઉભો જ છે, મનના કસાયોનો ને ઇન્દ્રિયોના વિષયોનો વ્યાપાર તો ઉભો જ છે. તો ગમે તેટલી લબ્ધિ પ્રાપ્ત થાય અને ચોખ્તી ન થાય તો છ ખંડનું રાજ લેનાર શુભમ ચક્રવર્તીને પણ 12 ખંડની અભિપ્સા જાગી. હવે શું ખોટ હતી ભાઈ, તને આ ધરતી ઉપરનો 6 ખંડ તો બધા મળી ગયા હતા, તો ઓલાની 1000ની સેના લઈને ગયો અને ડૂબ્યો. દેવ થાકી ગયા કે ભાઈ આના લોભને તો કઈ થોભ નથી, આપણે મળવું નથી, કઈ કોઈ થોભ છે આની અંદર, આનો કોઈ અંત છે? આ અંત વિનાની આખી જેને કહીએ વ્યાયામ છે. ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ કરવી એની કદી પૂર્ણતા થશે નહીં, એનો અંત નહીં આવે. એટલે બંને પ્રકારની એક જબરજસ્ત સિદ્ધિ બતાવી છે શરીરની અને બીજી સિદ્ધિ બતાવી છે આત્માની. એક કહે છે કે જો બંને સિદ્ધિ છે, હવે જેને સૂક્ષ્મ બોધ થયો છે એ કહે છે આવી મારે તો સિદ્ધિ પ્રાપ્ત કરવી છે જે ક્ષાયિક ભાવની છે, જે વિનશ્વર વૈભવ છે. એવો વૈભવ ગમે તેવો હોય તો પણ એની કાંઈ એને, એટલે એની વિવેક બુદ્ધિ જાગી છે. આ બધાને શું ગણે છે? હરિભદ્ર સૂરીએ લખ્યું છે એને માયા મરીચી એટલે ઝાંઝવાના જળ, ગંધર્વ નગર એટલે આકાશમાં આવેલું વાદળાઓનું નગર, એને વિખરાતા વાર નહીં. ઝાંઝવાના જળ એ ખરેખર આભાસી છે, એ કોઈ જળનું એક બિંદુ પણ પાણીનું મળે નહીં. અને રાત્રિમાં આવેલું સ્વપ્ન એ કેવળ આભાસી, અવાસ્તવિક. આ ત્રણેય તુલ્યો અવાસ્તવિક લાગે છે. આ ત્રણેય જેવી આ જગતની તમામ સિદ્ધિઓ છે. કૃપાળુદેવે લખ્યું ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ. એકમાં કેવી જબરજસ્ત પુસ્તક મળ્યું તો સૌભાગભાઈ, કેમ કે એને સાથ હતો ઓલા ઘોસડિયાનો, મહા ચમત્કારી, કંઈક હવા કરે, કંઈક ખેલ કરે, હાથીને છુમંતર કરી દે અને લાવીએ દઈએ. કૃપાળુદેવ કહે છે જોજો અભિભૂત થતા નહીં, એનાથી પ્રભાવિત થતા નહીં, ચાલ્યા કરે. આ પુસ્તકમાં અમે પણ જાણીએ છીએ, એમાં લખ્યું છે બધી વાત બરોબર છે, પણ એ અમારી મહત્તા નથી. ગૌતમની મહત્તા એને 1500 તાપસને પારણું કરાવી એની જ છે જૈન ધર્મમાં. એની મહાવીરની ભક્તિ અને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ, તો એને તેની કીધું હોત કે મારે કેવળ ન થાય તો ન થાય, ઉતા મહાવીર એના ઘરે, હું મારા ઘરે. લબ્ધિ કેટલી છે? અનંત. એ સમયે પૃથ્વીના પટ ઉપર ગૌતમ જેવો કોઈ લબ્ધિધારી પુરુષ નથી. એ સમયે ગૌતમ જેવો કોઈ, અને છતાં એ સમજે છે કે હજી પ્રભુ મારી મુક્તિ ક્યારે? પણ તને તો આ બધું મળી ગયું, હવે તો મેરુ પર્વત આખો હોનાળો કરીને માથે બેસી જાય નહીં. ગૌતમની મહત્તા જૈન દર્શનમાં એકે લબ્ધિધારીની કોઈ મહત્તા નથી, એવી વિનશ્વર લબ્ધિની પણ મહત્તા, સિદ્ધિની મહત્તા છે. જેણે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે એની ઉપાસના છે, એની પૂજા છે, એની ભક્તિ છે, બસ બોધથી આ દ્રષ્ટિનું. એટલે એનું શું થયું તો વિષય વિકાર અને ઇન્દ્રિય જોડે તે અહીંયા પ્રત્યાહારો, એને પ્રત્યાહાર નામનું એક અંગ પ્રાપ્ત થાય છે. એ પ્રત્યાહાર એટલે શું થયું? અહીંયા ત્યાં વૈરાગ્ય દ્રષ્ટિ. જીવમાં વિરાગ જાગે છે, ચિત્તમાં વિરાગ જાગે છે. વસ્તુ હોય અત્યાર સુધી હતી એ મેળવતો હતો, ભોગવતો હતો, એને વસ્તુ એમને પુણ્યના વ્યવસ્થાના આધાર ઉપર એમને છે, પણ હવે ચિત્તમાં શું થયું, એને વસ્તુ પ્રત્યે જે આસક્તિ હતી ત્યાં, એટલે ચિત્તની અંદર ફેરફાર થઈ ગયો. વસ્તુ એમને પડી છે, પોતે એમને છે. અત્યાર સુધી એમાં રહેલો આસક્તિ ભાવ તે સમાપ્ત થયો અને એનો અનાસક્ત ભાવ અથવા વિરાગ ભાવ આવ્યો, એટલે અહીંયા પ્રત્યાહારનું એમ પ્રાપ્ત થયું. એ હોય તોય ભલે, અને હવે વસ્તુનો જે એને સંયોગ થાય છે એ એના હર્ષનું કારણ નથી, અને વિયોગ થાય છે એ એના શોકનું કારણ નથી. હવે વસ્તુ ન મળે તો આકુળતા નથી, અને મળી જાય તો ઘેલછા નથી, મળે તો ઘેલછા નથી. આ દ્વંદ્વથી પર થઈ ગયો. એટલે અહીંયા કે છે પ્રત્યાહાર નામનું અંગ એવું છે કે પ્રત્યાહારની અંદર એ વિષયોને હવે મળ્યા કે ન મળ્યા તો પણ એને અરતિ કે નાખુશીનો ભાવ થતો નથી. એ તો એના ત્યાગથી એનું ચિત્ત આત્મભાવમાં ઠરીને ઠામ થાય છે. એ આત્મભાવમાં જ તુષ્ટ છે. જનક મહારાજા પોતાના આત્મભાવની સ્થિતિમાં તૃપ્ત છે. ભરત મહારાજા પોતાના આત્મભાવની સ્થિતિમાં તૃપ્ત છે. કૃપાળુ દેવ એ બધા વ્યવહારની અંદર હોવા છતાં એની સમાધિનું કારણ પોતાની આત્મભાવની સ્થિતિ છે. એ જો નથી, આત્મા જો સમ નથી તો બધું દુઃખ છે. સ્પષ્ટ લખે છે, જો આત્મા સમ નથી તો બધું દુઃખ છે. હોવા છતાંય આત્મા સમ છે તો બધું સુખ જ છે. આ પ્રત્યાહાર નામનું અંગ આવી ગયું, અને અહીંયા એ દ્રષ્ટિ થઈ. શું સમજાઈ ગયું એને, કે બસ હવે આત્માને તત્વ ઉપર જ્ઞાન સાથે જોડવું અને જ્ઞાનમાં વર્તવું એ જ છે, બાકીનું બધું અસાર છે. શેષ ઉપાય અસારો રે, બાકીનું બધું સર્વ સાધન સામગ્રી અસાર છે. એકમાત્ર સાર શું છે, તત્વ સાથે જોડવું. સૂક્ષ્મ બોધમાં જે જાય એ તત્વ સાથે જોડાય. બોધની સૂક્ષ્મતા આવે તો તત્વ સાથે જોડાય, નહીં તો મનની ઇન્દ્રિયોની સ્થિતિઓમાં એમાં ઘસડાઈ જાય. પણ એ હવે બની શકશે નહીં. એનો વિષયોની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક હોય તો પણ ત્યાં જોડતો નથી. જોડાવાનું શેનાથી બને છે, ચિત્તથી, ઉપયોગથી. ચિત્ત જ્યારે ઉપયોગમાં અહીંયા હોય છે ત્યારે, બાકી તો એનો સંયોગ છે. ઇન્દ્રિયોને આહારનો સંયોગ છે. કાલે આપણે વાત કરી હતી દેહ ને દેહની પર્યાય, જળ અને જળની પર્યાય, પણ એની અંદર પર્યાય બીજું આવી જાય ચેતનની. આસક્તિ ભાવ કરનાર કોણ, જળ કે ચેતન? ચેતન. આ પર્યાય આવી ગઈ અંદર વચમાં, તો એનો સંયોગ થવો એ પૌદ્ગલિક પર્યાય છે, પણ એની અંદર ઇષ્ટ અનિષ્ટતાનો ભાવ જાગવો એ ચૈતસિક પર્યાય છે. હવે પછી એમાં આગળ વિચાર કરવાનો કે સ્વાભાવિક પર્યાય કે વિભાવિક પર્યાય. વિભાવિક પર્યાય, તારું નથી ને આસક્તિ કરી, જો પોતાની ઓળખાણ હોય, તારું નથી ને આસક્તિ કરી, માટે વિભાવિક પર્યાય છે. તો સ્વાભાવિક પર્યાય એ જ સુખ, સ્વભાવમાં ઠરવું એ જ સુખ. તો ત્યાં બહુ સરસ પ્રત્યાહાર નામનું અંગ પ્રગટી જાય છે. એ અંગ પ્રગટવાથી લાભ એ થાય છે કે જીવન જેમ છે એમ રહે છે, પણ બદલ શું થઈ ગયો, એકદમ ચિત્તની અવસ્થામાં બહુ એટલી સમતા આવી ગઈ, એટલો ઉપશમ આવી ગયો. હવે વિષય કસાયના સાધન સામગ્રી હોવા છતાં ચિત્તની સ્વસ્થતા અને શાંતિ પ્રત્યાહાર નામનું અંગ પ્રગટવાને કારણે એની સાથે હવે ચલિતતા કંઈ રહેતી નથી. એટલે કોઈ પણ પ્રકારના રાગાદી ભાવો, વૈભાવિક ભાવો એના ઉભરા આવતા નથી. ચાલે છે શાંતિ, જેમ હોય તેમ. આ હોય તોય ભલે, ન હોય તોય ભલે, મળ્યું બહુ સારું, ગયું જવા. એટલો બધો શાંતિસભર જીવન બને છે. જો ચોથી દ્રષ્ટિમાં આવ્યો હજી તો વેદ્ય સંવેદ્ય પદ, કારણ કે આ છે એ બંધનું કારણ છે, મુક્તિનું કારણ તો નથી જ, માટે એને કોઈ હરખસોખ નથી. બંધના કારણો મળ્યા તોય શું, ન મળ્યા તોય શું, અમને જમવાનું નહોતું ન દીધું, મુક્તિનું કારણ હતું કે બંધનું હતું, અમારી યારે વ્યવહાર ન કર્યો, મુક્તિનું કારણ કે બંધનું કારણ, મોક ને સારું છોટા ભલું થયું સુખે ભજશું. આ તેની નરસૈયાની વાત સમજાય કે ઓલાને વેદ્ય સંવેદ્ય પદ કેટલું જાગૃત હતું, કે હોય માણેકભાઈ તોય ભલે અને ન હોય તોય ભલે, માણેકભાઈ એ સંયોગ છે. જીવને પત્ની હોવી પુત્રો હોવા એ સંયોગ છે, ન હોવા એ પણ સંયોગ છે. ન હોય તો એની અંદર કંઈ કઈ લૂંટાઈ ગયું, કંઈ થઈ ગયું, આમ છે તેમ છે, અરે આને દીકરોને પણ નથી એટલે શું છે, એમાં શું છે, નથી એટલે નથી, કોઈ સંયોગ ઋણાનું બંધનો કોઈ વ્યવહારિક સાંસારિક નથી, વાત પૂરી થઈ ગઈ, એને ઇતિશ્રી કરી નાખો, વાત પૂરી કરો, કારણ કે આ સંયોગી જીવન છે, બધા જ સંબંધો બધાને બધી જ રીતે હોય. એકવાર જરાક દ્રષ્ટિ આવી જાય એટલે મન જે વારંવાર એને બહુ ખેદરીએ છો, એને બિચારાને એમ થાય અરે અરે આગળ પાછળ કોઈ નથી, અરે પણ તું શું કેમ દુઃખી થશે, એને કંઈ નથી. ઘણી વાર તો આપણે આપણા વિભાવના ભાવો બીજા ઉપર ઠોકી દેતા હોઈએ અને ઓલો દુઃખી ન થાય તો કેમ દુઃખી થાય એમ આપણે પ્રયત્ન. જો આ સંસારી જીવના અપલખણ કંઈ ઓછા નથી, પોતે તો દુઃખી થતો હોય પીડાતો હોય પણ આ પીડા મને એકને જ કેમ છે, બીજાને કેમ નથી, હું હોઉં ને તમે સુખી થઈ જાઓ, બને નહીં. આ બધી વસ્તુમાંથી નીકળી જવું જોઈએ. પ્રત્યાહાર નામનો અંગ જો એકવાર આવી જાય તો એ વિષયોની આસક્તિ જ માત્ર છે આ બધું જે સંસારમાં ડગલે પગલે ક્લેશ કંકાસ અને કડવાશ છે એનું કારણ આ વિષયોની આસક્તિ છે. આવો પાક્કો ખ્યાલ એને સૂક્ષ્મ બુદ્ધિ આવ્યો છે એટલે મનને ખેંચી લે છે. આ પ્રત્યાહાર મનને ખેંચી લે છે, બસ એ બાબતમાંથી એ વિગતમાંથી એ વિષયમાંથી મનને ખેંચી લે છે. કૃપાળુ દેવી આ ભૂમિકા કીધી ત્યાગ વિરાગ ને ચિત્તમાં, આવી વૈરાગ્યની ભૂમિકા જીવનની અંદર આવવી જોઈએ. ઉપશમ અને વૈરાગ્યથી પરમાર્થ માર્ગની યાત્રાનું પહેલું કદમ છે, શરૂ થશે. પણ આ જો થાય અને જો એકવાર વેદ સંવેદ્ય પદ પ્રગટી જાય તો તરત જ આ બધા મળતા કારણોની અંદર એને ખ્યાલ આવે કે આ બંધના કારણો છે, બંધનું મુખ્ય આ બંધ છે, આનું પરિણામ બંધ છે. અને પછી જ તો સમજાશે કે જે જે કારણ બંધના તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ. જો મારે મોક્ષ પંથ શોધવો છે તો મોક્ષ પંથ શોધવા માટે બહારનો ન શોધવો, અંદર જે બંધનો પંથ પડ્યો છે એને છેદવાનો છે. ખ્યાલ આવે છે? બંધનો પંથ તો પોતે જ આચરી રહ્યો છે, બાળ લીલા કરીને ભવ ચેષ્ટાઓ કરીને અનંત કાળથી બંધનો પંથ જ આચરી રહ્યો. એ જેવી સમજાય કે આ મૂર્ખતા છે, આ ચેલ બાલિશ ચેષ્ટા છે મારી, અજ્ઞાન મૂલક છે, તો બંધનો પંથ છેદાતો જાય છે. હવે કે હવે હું ઘર બાંધવું નથી તો છેદાવું ને, બંધનો પંથ છેદાય કારણ છેદક દશા થાય એટલે મોક્ષનો પંથ શરૂ થઈ ગયો અને ભવનો અંત આવે જ છટકો છે. આવી રીતે પ્રત્યાહાર જીવનમાં જાગે, પ્રત્યાહાર જાગવા માટે બોધરી સૂક્ષ્મતા જાગે એની વાત અહીંયા કરી છે વિશેષ અવસરે.